તારીખ 15/1/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 472 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 812
કારણે ઉત્પન્ન થયું છે એમ તમે ચોક્કસ નિશ્ચયપણે નિર્ધારજો કે એ વાત તમે ચોક્કસપણે માન્ય કરજો.
આ એક મહત્વનો પ્રસંગ છે. મોક્ષ માર્ગ શરૂ થવા પહેલાની આ ખાસ પ્રકારની પરિસ્થિતિ છે. અપૂર્વ કારણરૂપ મોક્ષ માર્ગનું આ અપૂર્વ કારણ છે. આવું વિના પહેલા કોઈને મોક્ષ માર્ગ શરૂ થાય એવું બનતું નથી.
બરાબર.
ભાવભાષણ પછી સ્વરૂપ નિશ્ચય પછી જ મોક્ષ માર્ગ શરૂ થાય છે. કેમ કે ત્યારથી સ્વરૂપ સન્મુખતા શરૂ થાય છે, અથવા સમ્યક સમિતના પરિણામો ત્યારથી ચાલુ થાય છે. પરિણામની દિશા ત્યારથી બદલાય છે. ખાસ કરીને જ્ઞાનની અને પુરુષાર્થની દિશા બે ગુણની દિશામાં ફેર પડે છે. ચારિત્રમાં તો કસાયનો સંબંધ પડ્યો છે, પણ બીજો કોઈ ફેરફાર નથી. મિથ્યાત પણ ઘણું મંદ પડ્યું છે, પણ હજી મિથ્યાત જ છે. એમ ચારિત્રમાં પણ રાગ છે. દિશાફેર નથી થયો. દિશાફેર જ્ઞાનમાં થાય છે અને પુરુષાર્થમાં થાય છે. અને પહેલાં એમ જ થાય, અને પહેલાં એમ થવું જરૂરી પણ છે, એટલે એના ઉપર વજન દીધું છે અહીંયા. કે તેને કોઈ અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધારજો, ચોક્કસપણે નિર્ધારજો. જ્ઞાની પુરુષનો તે પછીનો જે માર્ગ તે ન ડૂભાય એવો તમને પ્રસંગ થયો છે, તેથી તેવો નિશ્ચય રાખવા જણાવ્યું છે. એટલે એમ કહ્યું છે કે ત્યાર પછી જે જ્ઞાની પુરુષના માર્ગમાં તમારે આગળ વધવું છે, એ આગળ વધી શકાય એવી પૂરી શક્યતા અમને દેખાય છે. એટલે તમને વજન દઈને આ વાત કરીએ છીએ. એટલે ધ્યાન ખેંચવાનો તો પ્રયત્ન બરાબર કર્યો છે, વજન દીધું છે આ વાત ઉપર તમે ધ્યાન દો. આત્મા આવી ગયો, પછી વારંવાર ઉપયોગ ખેંચાય એ લબ્ધ જ્ઞાનને કારણે એક લક્ષ થઈ ગયું ને, એટલે લક્ષ બાજુનો ઉપયોગ ખેંચાય અત્યારે વારે ઘડી. અને પુરુષાર્થ પણ ચૈતન્યગીરીની સ્ફૂર્ણા છે એટલે ઉછાળો ખાય છે. શ્રદ્ધાની અપેક્ષા એવી તો અત્યંત આત્મરુચિ પ્રગટે છે, અત્યંત અત્યંત, અને ખૂબ મહિમા અપૂર્વ મહિમા સ્વરૂપમાં આવે છે. એવું અનંત મહિમાવંત સ્વરૂપ છે એવું જ જ્ઞાનમાં આવ્યું હોવાથી એનો મહિમા પણ એટલો જ અંદરથી ઉમળે છે, ઉછળે છે, મહિમા ઉછળે છે, ખૂબ મહિમા આવે છે. એટલે ત્યાર પછીનો જ્ઞાની પુરુષનો માર્ગ છે, એ બધા પરિણામ છે. ત્યાર પછીનો જ્ઞાની પુરુષનો માર્ગ છે એવી એવા પરિણામની દશા, એવી પરિણામની સ્થિતિ થવા યોગ્ય તમને પ્રસંગ થયો છે, અને ત્યાં સુધી તમે આવી ગયા છો એમ કીધું. હવે તો કામ કરો એટલું જ વાર છે, જરા ધ્યાન દો એટલું જ વાર, એટલી જ વાર છે. એટલે તેવો નિશ્ચય રાખવા તમને જણાવ્યું છે. તે પછીનો માર્ગ જો દુભાતો હોય અને તેને વિશે કોઈને અપૂર્વ કારણ રૂપે નિશ્ચય થયો હોય તો તે કોઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવ્યો જ ઉપાય રૂપ થાય છે એવો અમારા આત્મામાં લક્ષણ છે. એટલે એ નિશ્ચય યથાર્થ નથી, નહીતર તો ફેરવવો ન પડે. કે તે પછીનો માર્ગ દુભાતો હોય એટલે એવા પરિણામ ન થતા હોય. જીવને એમ લાગે કે મને સ્વરૂપનું નિશ્ચય બરાબર છે, આવું જ મારું સ્વરૂપ છે એમ બરાબર મને લાગે છે, એમ એને લાગે. પણ પરિણામ પુરુષાર્થના જ્ઞાનના રુચિના મહિમાના એ પ્રકારના પરિણામોનો ઉંચાતા ચાલતા હોય શું તો એ માર્ગ દુભાય છે, એ માર્ગ બરાબર નથી.
બરાબર
તો ઓલો જે અપૂર્વ નિશ્ચય પોતાને લાગ્યો હોય તે કોઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવે જ ઉપાય રૂપ થાય છે. પાછું એનું ભાવભાષણ આવ્યું, ભાવભાષણ થયું નથી, એને ભાવભાષણ થાય તો જ એ પાછો એ લાઈને ચડે, એની તો લાઈને ન ચડે એવો અમારા આત્મામાં લક્ષ રહે છે. એટલે એ વાત અમારા અનુભવથી બરાબર એમ લાગે છે.
બરાબર.
એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, એટલે કોઈ એક જીવ અજ્ઞાનપણે એટલે પ્રાણાયામ વગેરે કરીને ધ્યાનની જે બાહ્ય પ્રક્રિયા છે એમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે મુખ્યપણે. પછી તમે વિપશ્યના ધ્યાન શિબિરમાં જાઓ કે પ્રેક્ષા ધ્યાનમાં જાઓ, આ ક્રિયા તો તમને કરાવે છે. જો તમારે આ રીતે શ્વાસ લેવાનો છે, આ રીતે શ્વાસ મૂકવાનો છે, આટલો ટાઈમ થયા પછી આ શ્વાસને રોકવાનો છે, રોકવામાં આમ કરવાનું આમ નહીં કરવાનું, આવું બધું સમજાવવામાં આવે છે. એ પ્રકારે પ્રયોગ પણ લોકો કરે છે. એમાં શું થાય છે કે જે શ્વાસોશ્વાસ લેવાની ક્રિયા છે એ રેગ્યુલર થાય છે, રેગ્યુલરાઇઝ થાય છે. કેમ કે વ્યવસ્થિત રીતે એનો પ્રયોગ છે. આપણે કોઈ ધ્યાનમાં ગયા નથી પણ એની એક વ્યવસ્થા છે અને એ રીતે વ્યવસ્થાપૂર્વક એટલે મેનેજમેન્ટપૂર્વક એ શ્વાસોશ્વાસની ક્રિયા કરે તો પવનની સ્થિરતા કરે છે. જીવ એટલે પવનને રોકી શકે છે, પ્રેક્ટિસ હોય તો એ પવનને રોકી શકે. એમાં શું થાય છે કે તમે ઓક્સિજન ઇનટેક કરો છો, શ્વાસ લ્યો છો ત્યારે પ્રાણવાયુ લ્યો છો, એને ગુજરાતીમાં પ્રાણવાયુ કહે છે, અંગ્રેજીમાં એને ઓક્સિજન કહે છે. પ્રયોગ દ્વારા તમે એને રોકી રાખો ત્યારે તમારા ફેફસાને પ્રાણવાયુ વધારે પ્રમાણમાં મળે છે અને એમને એમ બહાર કાઢી નાખો તો ઓછા પ્રમાણમાં મળે છે. પ્રેક્ટિસથી એવી રીતે સ્થિરતા કરી શકાય છે, એટલે રોકી રાખી શકાય છે. એમાં શું છે કે તમારે પરિણામે એમાં એકાગ્ર કરવા પડે, લેતી વખતે ધ્યાન રાખવું પડે કે આ રીતે લેવાનો છે શ્વાસ, રોકતી વખતે પણ ત્યાં જ તમારે પરિણામ રોકવા પડે. અંદરમાં એટલે એને રેચક કહે છે, કુંભક રેચક એવું બધા નામ આપ્યા છે, બધા શાસ્ત્રીય પરિભાષાના નામ છે. અને એવી રીતે મૂકવામાં પણ ધ્યાન રાખવું પડે, આસ્તે 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 છોડવાનું હોય છે. એકદમ તમે રોકી રાખ્યો ને એકદમ શ્વાસ મૂકી દીધો એમ નથી મૂકવાનો હતો, એવી રીતે પ્રેક્ટિસ કરાવે છે. એટલે પરિણામ તમારે ત્યાં રોકવા પડે, પરિણામ તમે કોઈ એક વિષયમાં રોકી રાખો એટલે બીજી ચંચલતા અને બીજા વિચારો બંધ થાય. એ બધું અજ્ઞાનપણે એવું બધું થઈ શકે છે. ચંચલતા ઘટે એટલે તમારી આકુલતા પણ ઘટે, પણ એ અજ્ઞાનપણે આકુલતા ઘટે. એ બધો દાખલો લઈ આપણા પ્રયોગ ચાલે છે. એમાં શું તમે એમ કહ્યું ભાઈ, આ છાશ રોટલી ખાઈએ તો બનાવવાની ઝંઝટોથી થઈ જાય છે. આપણને બનાવવું ગમતું જ ન હોય તો સાંજે રસોઈ અનેક આઈટમો બનાવવી ન ગમતી હોય તો અને આ પ્રયોગ મળ્યો તો પછી તો અનુકૂળ પડી ગયું કે ન પડી ગયું. એવા ઘણા બેડા આવશે પણ હોય, ઘણી આઈટમો બનાવી ન હોય એને ગમતી હોય તો પછી એ આકુલતા યથાર્થ પ્રકારે ઘટી નથી ઘટી. આકુલતા ઘટી છે જરૂર, પણ એ તો ગમા અણગમાને કારણે. તો અણગમો ઓછો થયો, અણગમામાં આકુલતા વધતી હતી, હવે ગમો થયો એટલે આકુલતા ઘટી. એટલે આમાંથી ધ્યાન બહુ રાખવાનું. આપણા પરિણામો, આપણી ક્રિયા બાહ્ય દ્રષ્ટિએ બરાબર હોય તો પણ અંદર અંતરદૃષ્ટિએ બરાબર ન પણ હોય, આ તો બધો માર્ગ છે. એટલા માટે માથે ગુરુની જરૂર પડે છે. ક્યાં ભૂલીએ એ ખબર જ ન પડે. એટલે આપણો મોહ ક્યાં કામ કરે છે? પ્રયોગ શું કરવા છે? મોમુક્ષુની ભૂમિકા કોઈ ત્યાગની ભૂમિકા નથી, છતાં આપણે પ્રયોગમાં ત્યાગ કરીએ છીએ તો ત્યાં ત્યાગનો હેતુ નથી. સમયસરમાં ત્યાગની ગાથા આવવાની, ત્યાં ત્યાગનો હેતુ નથી. હેતુ મોહને મંદ પાડવાનો છે. એટલે તમારું તમારા મોહના પરિણામ ઉપર તમે તીવ્રતા મનતા પ્રયોગ દ્વારા કેવી રીતે તમે કલ્ટિવેટ કરો છો, એને કેવી રીતે કેળવો છો તમે, એ આ પ્રયોગનો આશય છે. જો એમ ન થાય તો પ્રયોગ પાછો બરાબર નથી થતો. એટલે પ્રયોગની સારી રીતે ચર્ચા થવી જોઈએ. પ્રયોગ દરમિયાન ચાલતા પોતાના પરિણામો એની સારી રીતે ચર્ચા થવી જોઈએ, છણાવટ થવી જોઈએ. ચર્ચા એટલે છણાવટ થવી જોઈએ, એમાં કંઈ ભૂલતા તો નથી ને આપણે. અને અને ભૂલીએ હે દ્રષ્ટાંત આવ્યો. કહેતો તો એ કે પ્રયોગ અને પરિણામોને છણાવટ થવી જોઈએ અને ત્યાં ક્યાંક ભૂલ થતી હોય, કહેવાતો એ જતો હતો કે એમાં કંઈક આપણી ભૂલ થતી હોય, ખ્યાલ પડે છણાવટ દરમિયાન આપણને ખ્યાલ આવે કે આપણે અહીંયા અહીંયા આવી આવી રીતે ભૂલીએ છીએ. તો એની પછી ખૂબ ખેદ થઈને વેદના આવવી જોઈએ. એવી રીતે સરવાળે વળવું છે વેદના તરફ, કે આ કઈ બાજુ જવું છે, કે જે પરિભ્રમણની વેદના આવતી નથી, પોતાના દોષોનો જે પશ્ચાતાપ થવો ઘટે તે થતો નથી, એ થવા અર્થે કેમ કે દર્શનમાં મિથ્યાત્વ તીવ્ર છે, દર્શનમાં તીવ્ર છે એટલે થતું નથી, તો એ મંદ કરીને એ વેદના બાજુ પાછો વળાંક આવવો જોઈએ. એવા આશયથી આ પ્રયોગ ચાલવો જોઈએ. એટલે એ રીતે આપણું આપણા પરિણામોની મૂવમેન્ટ ચાલ એવા પ્રકારે છે કે
નહીં,
અહીંયા પણ કૃપાલ દેવે લાલ બત્તી મૂકી કે નિશ્ચિત ફેરવે છૂટકો થાય તો ભૂલ થાય તો આમ બરાબર લાગે કે ના બરાબર આવું સ્વરૂપ છે એમ ભાષા છે, આવું સ્વરૂપ છે એમ ભાષા છે. તો જ્ઞાની પુરુષનો ત્યાર પછીનો માર્ગ કેવો સમજાશો કે આવો માર્ગ, તો એવો એકદમ પુરુષાર્થનો બંબો ફાટવો જોઈએ, મહિમાનો બંબો ફાટવો જોઈએ. એ પ્રમાણે જો ન ચાલે તો નિશ્ચય ફેરવે છૂટકો છે, નિશ્ચય નથી છૂટકો. એમ અમારા આત્મામાં લક્ષણીય છે, અમારા જ્ઞાનમાં આ લક્ષણીય છે, કેમ કે પોતાનું અનુભવ જ્ઞાન છે, એ રીતે અનુભવમાંથી પસાર થઈને વાત કરે છે. હવે એક બીજી વાત કરે છે પાછી કે કોઈ જીવો અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, એટલે પવનને રોકે છે, શ્વાસ લઈને પવનને રોકે છે, પણ શ્વાસોશ્વાસ રોધનથી તેને કલ્યાણનો હેતુ થતો નથી અને એથી કાંઈ આત્મકલ્યાણ ન થાય. શ્વાસ પણ રોકી શકે, ચંચલતા પણ ઘટે, આકુલતા પણ ઘટે, ચંચલતા ઘટે એટલે તો પણ આત્મકલ્યાણ ન થાય. હવે મુખ્ય મુદ્દો શું છે? આકુલતાનો, કે આકુલતા ઘટવી જોઈએ. આકુલતા ઘટાડી આ પ્રયોગ છે, આત્મકલ્યાણ તો ન થયું. જો આ બધા કેવા કેવા પ્રકાર ઊભા થાય છે, તો પણ આત્મકલ્યાણનો હેતુ થતો નથી. અને એ જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોશ્વાસનો રોધ કરે છે તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે. જ્ઞાની કોઈ એને ધ્યાનની પ્રક્રિયા કરાવે તો એની અંદર નાની પુરુષના આજ્ઞાથી, આજ્ઞાપૂર્વક એટલે એની સૂચનાપૂર્વક શ્વાસોશ્વાસની ક્રિયામાં ફેર પડે છે. એટલે સ્વરૂપ લક્ષે સ્વરૂપ ધ્યાન કરનારને શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ ફેર પડે, એની મેષોન્મેષની ક્રિયામાં પણ ફેર પડે. શરીર મન વચન કાયાની વચન તો ત્યાં મમ પણ છે ધ્યાનમાં તો, પણ મન અને કાયાની ચંચલતામાં પણ ફેર પડે. હવે અજ્ઞાનપૂર્વક પણ ફેર પડે અને એને જ્ઞાનીની આજ્ઞાએ પણ ફેર પડે. તો જ્ઞાનીની આજ્ઞાએ જે ફેર પડે છે એમાં જ્ઞાનીની સૂચના અનુસાર પરિણામ આગળ વધે છે તો ઓટોમેટિક જ ફેર પડે છે. શું ક્યાં ફેર પડ્યો? અહીંયા એક દ્રષ્ટાંત લઈએ. આપણા હાથમાં રેખાઓ છે, રેખાઓને કારણે આપણે એમ કહીએ કે આને આમ થવાનું ને આને આમ થવાનું. હવે એ રેખાના આધારે જ્ઞાન થયું કે ભાઈ આટલામાં વર્ષે તમને ઘાત છે, આટલામાં વર્ષે તમને પરદેશની યાત્રા છે, અથવા આર્થિક લાભ ઘણો છે, અથવા આર્થિક નુકસાન છે, અનેક પ્રકાર છે. હવે જે કંઈ બનવાનું છે એ બનવાનું છે એને લઈને આ લીટા પીડા છે, આ લીટા પીડા છે માટે બનવાનું છે એમ નથી. વાતમાં ફેર બહુ મોટો છે. હા તો શું છે? હા જે બનવાનું એ બને, નેતાને કારણે બનતું નથી. તો હાથ કપાઈ ગયો શું થયું? જે જીવે છે, હાથ કપાઈ ગયા પછી એ જીવે તો એવું ત્યાં. એ તો ડાક્ટર કે જીવે જ નહીં કોઈ, આમાં બધું લોહી નીકળી જાય શરીરમાંથી અને બ્લડ પ્રેશર નીલ થઈ જાય, પલ્સ નીલ થઈ જાય, નાડીએ ચાલે ને બ્લડ પ્રેશરે ચાલે. બ્લડ હોય તો ચાલે ને નાડી, બ્લડ શરીરમાં ન હોય તો નાડીએ ક્યાંથી ચાલે, બ્લડ પ્રેશરે ક્યાંથી રીડિંગ આવે ને વેય નહોતો આવતો. જીવતા
ચર્ચા સાંભળતા હતા, વિચારો સારા આવતા હતા. એવું તો કોઈ ખરાબ વિચારો નથી આવ્યો, બહુ સારા વિચાર આવ્યા. હારું થવા માંડ્યો એમ થોડો થોડો વિચારોમાં ફેર પડવા માંડ્યો. જ્યાં સુધી હારું નહોતું થયું ત્યાં સુધી વિચારો બહુ સારા આવતા હતા. હવે એ બોલો ખરાબ કે નહીં સારું કરાય. એટલે કોનો આધાર લઈએ છીએ એના ઉપર છે વાત, એ કોના આધારે કોના અવલંબને આપતા પરિણામ ચાલે છે. સંચળતા ઘટી, આકુલતા ઘટી, બધી વાત હતી, પણ આધાર શું લીધો તમે? શરીરનો લીધો, પરમાણુનો લીધો. અને આત્માના લક્ષ્ય પણ એમ જ થાય, શ્વાસોશ્વાસમાં ફેરફાર પડે, ચંચળતામાં ફેરફાર પડે, આકુલતા ઘટે, એ બધી ભરતી જ ક્રિયા થાય છે. બેમાં ફેર છે, મોટો ફેર છે. એમ કેવું થાય કે એ જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોશ્વાસનો વિરોધ કરે ને શ્વાસ રોકાઈ જાય અમુક ટાઈમે. એવી રીતે એકાગ્રતા અને આવિર્ભાવ થાય આત્મભાવનો, તો શ્વાસ રોકાઈ પણ જાય. એને ખબર ન હોય, લક્ષ ન હોય શ્વાસ ઉપર કે મારો શ્વાસ રોકાઈ ગયો છે. એવું બને ખરું? આંખની પાપણોનો જે પલકારા હોય એ પલકારા ઓછા થઈ જાય, સ્થિર થઈ જાય નેત્રો. ડોળો પણ ન હોય ને પાપણે ન હોય, પણ એ વખતે એના ઉપર લક્ષ ન હોય, લક્ષ આત્મા ઉપર હોય, અને એવું બને. તો જ્ઞાનીની આજ્ઞા થાય છે જુદી વાત છે, અને અજ્ઞાનપણે થાય છે જુદી વાત છે. કોઈ યથાર્થ પ્રકારે એમ થતું એની નકલ કરવા જાય તો કઈ કામ ન થાય. સર્જા તો બધી ચાલે છે, સ્પષ્ટ ચાલે છે વાત. ધ્યાન તો આપણે દેવાનું ને, જે વાત સમજાવવામાં કહેવામાં આવે તો એ ધ્યાન આપણે દેવાનું કે નહીં દેવાનું. આપણે એ વાતનું દુર્લક્ષ કરીએ ને બીજું બીજું પકડવા માંડીએ તો શું થાય? ભૂલ જ થાય ને. તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે. એવી જે પરિણામની સ્થિરતા એ આત્માને પ્રગટ કરે છે, કે આત્માનો અનુભવ કરાવે છે, પ્રગટ અનુભવ કરાવે છે. શ્વાસોશ્વાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે, એ પ્રયોગમાં મહેનત પડે છે, અથવા આ લોકો જે કરાવે છે એ ચોક્કસ પ્રકારના પરિસ્થિતિમાં સંયોગમાં વિયોગમાં રાખીને કરાવે છે. અંડર પર્ટિક્યુલર પોઝિશન, નહીતર ન કરી શકે એ પ્રયોગ, એ ન થાય પાછો. એટલે તમારે એક રૂમમાં જ રહેવાનું, રૂમની બહાર નીકળવાનું નહીં. બહાર નીકળો તો અહીંયા દોરી બાંધી હોય, આ જગ્યાએથી આગળ સાધો કે ચાલ, બહાર જવાનું નથી, આગળ જવાનું નથી. મકાનમાં મકાનમાં એને લિમિટેશન્સ કરી નાખ્યા હોય. કોઈની સાથે તમારે વાત કરવાની નથી, ચર્ચા કરવાની નથી, માથાપોળમાં વાતોમાં ઉતરવાનું નથી. આટલો ટાઈમ મૌન કમ્પલસરી છે. એ બધા એના નિયમો બધા સાથે સાથે ઘડે છે. એ પરિસ્થિતિમાં એને શ્વાસોશ્વાસની ક્રિયા કરાવે છે. બાકી એમ થાય નહીં કાંઈ, કઠણ વાત છે. પછી બહાર નીકળે તો પછી કાંઈ ઠેકાણું રહે નહીં. શું થયું કે શિબિરમાં ગયા આવ્યા તો કે તો કાંઈ એ વખતે આમ થતું હતું, પણ હવે તો એનો તો કાંઈ અસર જ નથી. પણ ક્યાંથી રહીએ? ત્યાં તો તમને અમુક જેલમાં રાખ્યા હતા, અને તમે જેલમાંથી છૂટ્યા એટલે પરિણામને છે જાઓ. જે રોકી રાખ્યા હતા એ છૂટો ઘડો થઈ ગયો પરિણામનો, પણ ક્યાંથી ઠેકાણું રહ્યા? શ્વાસોશ્વાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે, તેનો સુગમ ઉપાય મુખરસ ઇફતાર કરવાથી થાય છે. આ જે વિજ્ઞાન છે, એ વિજ્ઞાનની અંદર જે ઇફતારપણું, એક લયપણું આવે છે જ્યારે, ત્યારે સ્થિરતાનું સાધન છે. તેનો સુગમ ઉપાય, શ્વાસોશ્વાસની સ્થિરતા તો બી કઠણ છે, પણ એનો સુગમ ઉપાય, એટલે તમારે લક્ષ્ય ન કરવું પડે. અને ત્યાં હેતુ શ્વાસોશ્વાસને સ્થિર કરવાનો છે નહીં, તો થઈ જાય છે. શ્વાસોશ્વાસ ઉપર ક્યાં ધ્યાન છે? માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે. એટલે એવું નિમિત્ત છે, સાધન છે, એટલે નિમિત્ત છે કે શ્વાસોશ્વાસ ઘટે અને એનું રેસ્પિરેશનનો કાઉન્ટ જે છે, લોકો માપે છે ને, હોસ્પિટલાઇઝ કરે ત્યારે નાડી માપે, ટેમ્પરેચર માપે, શું બ્લડ પ્રેશર માપે અને શ્વાસોશ્વાસ માપે, રેસ્પિરેશન એને કહે છે. હા, એની ગતિ કેટલી છે, કેટલી સ્પીડમાં ચાલે છે, હા, પલ્સ પણ જોઈએ, પલ્સ એટલે નાડી, નાડીનો માપ લખે, બધું લખે, આટલી નાના પલ્સ ચાલે છે, આટલા રેસ્પિરેશન ચાલે છે, આટલું બ્લડ પ્રેશર છે. હા, તો એ ઓટોમેટિક જ ઘટે છે, એટલે એક નિમિત્ત છે એની અંદર, ચંચળતા ઘટવામાં એ સહાયક કારણ છે. પણ તે સુધારે સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી. એ અજ્ઞાનપણે તમે એવી રીતે સ્થિરતા કરી હોય તો એનો કાંઈ ફળ નથી. ઉલટાનું જો પકડ ત્યાં થાય તો ગ્રીત મિથ્યાથી બીજા રસ્તે ચડી જાય, એટલે કલ્યાણરૂપ થતી નથી. તેથી તે બીજ જ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી. આ આપે છે ને અત્યારે અમુક અમુક સંપ્રદાયો ચાલુ થઈ ગયા છે બીજ જ્ઞાન આપવાના. એમાં એક દાદા ભગવાનનું ચાલે છે અને એક આ સાયલાનું ચાલે છે, બે જગ્યાએ બીજ જ્ઞાન પ્રાપ્તિ કરાવે છે, કે પછી અમુક પ્રયોગ કરાવતા હોય ને એમ કરીને પછી આપતા હોય. હા, એ બીજ જ્ઞાનનું ધ્યાન ધ્યાન કરાવે, પછી એનું અમુક મંત્ર આપીને ધ્યાન કરાવે, એ બધું કંઈક છે એની અંદર. એ અજ્ઞાનરૂપે કાંઈ કલ્યાણરૂપ થતું નથી. એટલો વિશેષ નિશ્ચય અમને ભાષા કરે છે. આવું બધું લખ્યું છે પણ ગૂઢ ભાષામાં લખ્યું છે, ઉકેલ કોણ કરે? નહીતર એ દાદા ભગવાનવાળાએ કૃપાળુદેવનો ઘણી વાતો લીધી છે. અને આ તો રીતસર કૃપાળુદેવના નામે જ ચાલે છે સંસ્થા રાજસભા. હા, એ થોડું ઘણું એડોપ્ટ કર્યું છે. એટલે એટલો વિશેષ, એટલે એટલી વિશેષતાવાળો નિશ્ચય અમને ભાષા કરે છે. જેણે વેદનપણે આત્મા જાણ્યો છે તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે. અનુભવાન છે પ્રતીતિ, પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ. આ ચાર શબ્દોમાં એમણે બધી વાત મૂકી દીધી છે. આ જેટલું લાંબુ લાંબુ લીધું છે એ કેટલું થોડામાં હમાયું છે એમણે. 751 પત્રમાં ચાર જ શબ્દોની અંદર બધી વાત મૂકી દીધી. પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ, એટલે વેદનથી જાણ્યો છે. ભિન્નપણું જાણ્યું સ્પર્શીને, વ્યાપકપણાનો અનુભવ કરીને, વ્યાપક સુધી નિશ્ચય નથી આવતો. વ્યાપક ભાવનો પણ ખ્યાલ આવે છે, ભાષણ આવે છે ત્યાં સુધી હજી નિશ્ચય નથી આવતો. વેદનના સ્ટેજે નિશ્ચય આવે છે, કેમ કે ત્યાં પ્રત્યક્ષતા ઉત્પન્ન થાય છે અને એ પ્રત્યક્ષતાનો વિષય અનંત પ્રત્યક્ષ એવું આત્મસ્વરૂપ સ્વરૂપ છે. એટલે સ્પષ્ટ શબ્દ વાપર્યો છે. પરમાર્થ એટલે પરમ પ્રયોજનભૂત એવું આત્મસ્વરૂપ, સ્પષ્ટ એટલે પ્રત્યક્ષ, અનુભવાંશે એટલે વેદન અંશે, પ્રતીતિ એટલે ખાતરી થઈ ગઈ કે આ અવજ છે મારો આત્મા. ચાર શબ્દોમાં બધું ભેર્યું છે આત્મા, એને ત્યાં બીજી જ્ઞાન થતું છે અથવા એને
સંકેતનું કારણ અથવા સંકેતનું અંગ કીધું છે અથવા અનન્ય કારણ કીધું છે, એ સંકેત લાવે છૂટકો. જેને વેદનપણે આત્મા જાણ્યો છે તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે, એના આત્માનો હિત થવાનું થવાનું ને થવાનું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થઈને હિત થવાનું ને થવાનું. અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે, સહજ માત્રમાં આત્મા પ્રગટશે, અત્યંત સુગમ, પુરુષાર્થ ફાટ ફાટ આવશે, પણ એ સહજ આવવાનો છે, અંદરથી ઉછળીને આવવાનો છે, સ્વરૂપને લક્ષે આવવાનો છે, સ્વરૂપને જોઈને આવવાનો છે, એટલે એમાં સુગમતા છે. સહેજે સહેજે સહજ સ્વાભાવિકપણે સ્વરૂપ પ્રગટ થાય છે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં. એટલે એમ કહ્યું કે આવું જે યથાર્થ બીજ જ્ઞાન છે અથવા યથાર્થ સ્વરૂપનું ભાવભાષણ છે એ આત્માને પ્રગટ થવાનો અત્યંત સુગમ ઉપાય છે. એવી રીતે આત્મા પ્રગટ થાય છે અને આ એક જ પ્રકાર છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, બીજી રીતે આત્મા પ્રગટ થતો નથી, બીજી રીતે કોઈ કરવા જાય તો એ ભ્રાંતિમાં પડે છે અને એ ભ્રાંતિ પલટાય છૂટકો છે. બીજી એક બીજી અપૂર્વ વાત પણ આ સ્થળે લખવાનું સૂચે છે, વિકલ્પ ચાલ્યો છે, વિકલ્પ લંબાનો છે, એટલે થોડીક નવી નવી વાતો એમને જે પોતાના અનુભવમાં આવી છે એ વાતો એમણે કેટલીક ખોલી છે આ પત્રની અંદર, એ જરા ગુડ વિશે લીધા છે, એને કાલના સ્વાધ્યાયમાં લઈશું.